તારીખ 16/8/1997 ડાયરીના બોલ નંબર 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114
યાદ કરી લેવું હું જ પદમાં માની લીધું ભૂલ કરી બાવન આત્માર્થ ની કેવા પરિણામ ન હોય એ ચાલે છે. શાસ્ત્રના બાહ્ય જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ મનાઈ જાય એવું ન હોય. બાહ્ય જ્ઞાન એટલે શું? ઘણું જાણ પણ આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં આવી ગાથા છે, ધારણા જ્ઞાન એમાં મને જ્ઞાન છે એવું આત્માર્થી માનતો નથી. તેથી સમ્યક પરિણામના અભાવમાં પણ પોતાનું મહંત પણ માનવું, પોતાના સમ્યક પરિણામ નહીં હોવા છતાં પણ પોતાનું મહંત પણ માનવું એટલે મોટાપણું માનવું. માન પ્રકૃતિ રહેતી હોય, માનનો ભાવ રહેતો હોય, એ પ્રકાર આત્માર્થને બાધક છે. કોઈ માને તો ગમ્યું, મારી વાત કોઈ માને તો મને સારું લાગે, બીજાને સારું લાગે એથી ગમવા પણ એ પણ બરાબર નહીં. એમાં શું થાય પછી બધાને સારું કેમ લાગે? દ્રષ્ટિ બહારને બહાર જ રહીએ, જેમ લોકસંજ્ઞામાં દ્રષ્ટિ બહાર રહીએ છે એ ટાઈપની દ્રષ્ટિ આમાં થઈ જાય. બીજાને ગમે તો મને ગમે એના જેવું થઈ ગયું. અત્યારે અત્તરમાં થઈ જાય અને એ બાજુ પછી લક્ષ્ય રહ્યા કરે. જેને અતિ પરિણામી પણ કહે છે, અતિ પરિણામી પણ એટલે ઓવર એસેસમેન્ટ, પોતામાં ગુણ હોય એના કરતા પણ અથવા પોતાની જે ભૂમિકા હોય તેના કરતા પણ વધારે પડતું માનવું, પોતાના માટે માની લેવું એ અતિ પરિણામી પણ છે. જ્ઞાન પણ હોય તો જ્ઞાન છે, થોડું પણ થોડા ગુણને વધારે ગુણ માનવો એને. પછી જ્ઞાનનું પ્રદર્શન કરવાના ભાવ એ પ્રકાર પણ એમ ન હોય. હું મારું જ્ઞાન બતાવું બીજાને, હું પોતાને બતાવ્યા કરે. કોઈ કોઈ તો ઉપદેશાત્મક ભાવમાં બતાવી દઈએ એવું પણ ભૂલ થાય છે, એવો પ્રકાર તો આત્માર્થીને ન હોય.
શિક્ષા પડતા એસે કરો વેસે કરો વેસે નહીં કરો એસે કરો સારી ટાઈમ ડાયરેક્શન કઈ કામ રહેતા
માન તો મુખબ ચલતા હે તો હમારે અંદર મેં ઉપર હૈ તો માન કી બાત હૈ પ્રાસંગિક બાત તો હોગી જો પસંદ હો એસી બાત ચલેગી
इसमें ये बहुत भाव रहता है कि जैसे कि उसमें क्या क्या अपने अनुभव से जो अपन ने एक्सपीरियंस किया है तो उसमें क्या क्या पिटफॉल रहते हैं और उसमें टाइम कैसे बताना है उस तरह का समझाने का सिखाने का भाव बहुत चला कि पहले से उसको अलर्ट कर दे कि उसको ऐसे करना ऐसे टाइम बचाओ तो उस तरह का डायरेक्शन मैंने का भाव
है तो नहीं समझता है तो हाँ देव जैसे समझा दिया तो फिर बार बार तो समझाना नहीं पड़ा काम का गाइडलाइन दे दिया फिर काम गाइडलाइन के अनुसार चलता रहेगा बार बार तो नहीं करना पड़ा ना तो पद्धति से काम करना नालना क्षोभ क्षमा નિશ્ચય વ્યવહાર આદિ સમજાય છતાં માર્ગની વિધિ પોતાની ન પકડાય ત્યાં સુધી અથવા સાક્ષાત અનુભૂતિ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાનો અભાવ ન થાય જિજ્ઞાસાનો અભાવ થાય તો આત્મા સપણો મળે શું છે આ એક થોડો ક્રિટિકલ પોઈન્ટ છે સત્સંગ અને સ્વાધ્યાયમાં અનેક વાતોનો બધી વાતોનું જાણ પણ થઈ જાય છે પ્રયોજનભૂત વિષયનું પણ જાણ પણ થઈ જાય છે અને જાણપણાથી જિજ્ઞાસા બંધ થાય એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે સત્સંગ ન કરાય એને એમ કહો કે તમે સત્સંગ કરો પણ સત્સંગ કરીને સમજી લઈએ અને સમજીને જિજ્ઞાસા એને બંધ થઈ જાય ચાલો મને સમજાઈ ગયું પહેલા નહોતું સમજાતો હવે બરાબર સમજાઈ ગયું એ પ્રકારમાં આત્માર્થી નહીં રહેવું જોઈએ તો એમાં કીધું કે હું તો અમલીકરણ ન કરું ત્યાં સુધી જે વાત સમજો છો એનું અમલીકરણ ન કરી ત્યાં સુધી હું આગળ બીજી વાત સમજવા માંગતો નથી સમજાવવા ગયા હતા એવું અમલીકરણ પ્રેક્ટિકલ સાઈડ છે
જીવનમાં ઉતારવાની વાત જીવનમાં ઉતારવાની વાત
હા
જીવનમાં ઉતારવા
વિચારથી સમજાય વિચારથી સમજાય પણ સમજેલું પરિણામમાં ઉતરે ક્યારે અમલ કરે ને પ્રયોગ કરે ત્યારે અમલીકરણનો પ્રયોગ ન થાય ત્યાં સુધી વિચારેલું સાર્થક થતું નથી અથવા પરિણામમાં ઉતરતો નથી જીવનમાં ઉતરતો નથી એવી વાત એ લોકોને સમજાય છે આ તત્વજ્ઞાન જેની પાસે નથી એવા એવા પણ એટલું તો સમજે છે જુઓ આમાં તો મુખ્ય વાત છે આપણા તત્વજ્ઞાનની તો મુખ્ય વાત છે
આજે આજે તો વિશે પીછે છે
એવું થાય અને એવું ઘણાનો થતો હોય છે એવું એને એનો ખ્યાલ છે એવું એને ખ્યાલ છે કે આવું લોકોનો થાય છે આગળની વાતો હજી સમજવું સમજવાના લોભ એ પણ એક લોભ છે ક્ષોભ સમય સમજમાં કાંઈ મૂકે નહીં શરીરમાં કાંઈ લે નહીં તો એને બધું જે કાંઈ સમજેલું હોય એ બધું ચડાઈ જાય છે પરલક્ષી સમજણ નો પ્રકાર એવો હોય છે સ્વલક્ષી સમજણ વાળાનું સ્વલક્ષી સમજણ છે એની નિશાની એ છે કે અમલીકરણમાં પ્રયોગમાં મૂકે એ જ સ્વલક્ષી સમજણનું ચિહ્ન છે ઓળખાણ છે જૈન તત્વજ્ઞાનમાં નથી પ્રવેશ કર્યો એને પણ અમલીકરણનો વિષય સમજાયો છે. જરા પ્રમોદ કરવા જેવી વાત છે. આપણી વાતમાં પછી આપણે લખેલા પુસ્તકો પણ એના આવ્યા. પછી જયારે વોકિંગમાં બાદ મળી જતા તો વિક્ટોરિયામાં બહુ રિસ્પેક્ટ થઈ જતા હતા. ગમે તે ધર્મમાં હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, મૂળમાં તો આત્મા છે ને. આત્માને પોતાના આત્મહિતની વાત કેમ ન ગમે? જરૂર ગમે. અમલીકરણની વાત કરે છે. પૂર્ણ શુદ્ધિ વાળો તો અમલીકરણમાં આવ્યા વગર, કેમ કે પૂર્ણ શુદ્ધ થયું છે એ તો અમલીકરણ એની સીટી લેવામાં કેમ ન લે. વાત લીધી છે કે સમજાય છતાં માર્ગની વિધિ પોતાની ન પકડાય ત્યાં સુધી. માર્ગની વિધિ પકડવાની બાકી છે એવી સભાનતા એની જિજ્ઞાસામાં રાખે છે. જિજ્ઞાસાનો અભાવ નથી થવાનો. સમજો પણ મેં માર્ગની વિધિ ક્યાં પકડી છે? વિધિ અનુસાર હું મારો પ્રયોગ ક્યાં કરું છું? માટે હું સમજો છું એ વાત રહેતી નથી. અથવા ભલે ગમે એટલું સમજાણું હોય તો પણ હાજી કોઈ અપૂર્વતા પ્રગટ કરી નથી. નિરાવરણ અંશે પણ નિરાવરણ દશા હજી પ્રગટ કરી નથી. આમ તો એમ સમજે છો કે આત્મા સંપૂર્ણ નિરાવરણ છે, પણ દશાનું શું? દશાના અંશે નિરાવરણ દશા પ્રગટ કરે અને એ વિધિ પ્રાપ્ત થાય તો જુદી વાત છે. એવું કઈ ન થયું અને જિજ્ઞાસા બંધ થઈ જાય સમજો છો એમ માનીને એ એક નવા ભ્રમમાં પડે છે. એ ભ્રમિત દશા છે અને એ બફમમાં ચાલ્યો જાય છે. હું સમજુ છું, હું સમજુ છું, મને સમજાય છે બધું. ગુરુદેવના ઘણા પરિચયમાં આવેલા, પરિચયમાં રહેલા મોટા ભાગના ને એમ કહેતા સાંભળ્યા છે, ગુરુદેવ ના બધા પ્રવચનો તો સમજાય છે, કરવું શું? કેમ કે વિધિ પકડાણી નથી, કરવું શું, હવે શું કરવું, આ એક સમસ્યા આવીને ઉભી રહી છે. લગભગ આ સ્થિતિ થઈ. અને ગુરુદેવ નું ભલે ગમે તે વિસ્તારથી વાતો કરી, પણ મુખ્ય એમનો જે વાત હતી એ હતી કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એ પર પદાર્થ નું શરીર આદિ નું કઈ કરી શકતો નથી, સ્વભાવ થી રાગાદિક નું પણ કઈ કરી શકતો નથી, અને શુદ્ધ સ્વરૂપ હોવાથી દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ થી રહીત છે. આ તો મૂળ મૂળ મુદ્દાની વાત આપી આવતી, પછી ઘણા બીજા સમજાયો સૂક્ષ્મ આવે એવી જ વાત છે. એમાં ન સમજાયું કઈ લાગે નહીં, કરવું શું એ વાત બાકી રહી જાય છે. એ ક્યારે સમજાય છે? જિજ્ઞાસામાં આવે ત્યારે. એટલે બેન છે એ વાત લીધી, આપણે 229 માં એક ખાસ વાત ચાલી કે વિધિ શું છે, માર્ગની વિધિ, અથવા હું મારા સ્વરૂપને કેમ ગ્રહણ કરું, એવું ધ્યેય રાખીને સત્સમાગમ કરવું. જાણ પણ કરવાના લક્ષ્ય સત્સમાગમ કરે છે, એ વિધિને નથી પકડી શકતા. પણ મારે કેવી રીતે સ્વરૂપને ગ્રહણ કરવું, એ વાત ઉપર ઘણું ધ્યાન હોય, લક્ષ્ય જાય. તો જે સાંકેતિક ભાષામાં એ વિષય આવે છે, નથી પકડાતા, એનું કારણ શું છે કે એ વિષય સંકેત માત્ર પણ આવે છે. એટલે જેનું ધ્યાન આવવું હોય, બેનશ્રીએ કહ્યું એવું, એના ધ્યાનમાં એ વાત આવે, પછી એમાં એ ઊંડે ઉતરે. એ વાત બધી ઉપરથી જાય. બાકીનું સમજાણું પણ શું કામનું, તમે બાકીનું સમજાણું એ કામમાં રહેતું નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, દ્રવકર્મ, ભાવકર્મ, નવકર્મ રહીત શુદ્ધ સ્વરૂપે છે, પણ એને જોવું કેવી રીતે એ સવાલ છે કે નહીં? છે એમ જાણ્યું, પણ છે એમ જોવાનું છે, માત્ર એમ જાણવાનું નથી, પણ એમ જોવાનું છે. કેમ કે એવું પોતાનું સ્વરૂપ છે, એને ન જોવે તો એને જાણ્યું શું કામ? એને તો એમ માલુમ નહીં પડે કે મારું એવું સ્વરૂપ છે, એવું માલુમ નહીં પડે એને, પસંદ થઈ ગયું, પરલક્ષી થઈ ગયું. સ્વલક્ષી માંથી તો પોતે કેમ ગ્રહણ કરવું, કેમ અનુભવ કરવો, કેમ પોતાના સ્વરૂપને જોવું, એ વિષય ઉપર જાય. એટલે એની જિજ્ઞાસા જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસામાં મળવું જોઈએ. અને એ જિજ્ઞાસા વિશેષ વિશેષ પ્રકારે તીવ્ર સતત થવી જોઈએ, તો એનો રસ્તો નીકળે, નહીતર વસ્તુ મળે એવો નથી. તો મુદ્દાની વાત એ આવી ગઈ. સત્સંગ પદ્ધતિના વિષય છે, બે પોઈન્ટ લીધા તમે, જો આસલ ભાવનાનો પોઈન્ટ સાથે સમજાય, જે વગર યોગ્યતા ન હોય એ વાતને ગ્રહણ કરવાની, પકડવાનો સંકેત પકડવાની યોગ્યતા ના આવે.
આશ્રયપૂર્વક શબ્દ,
હા,
સત્સંગ કરવા ખાલી એમ નહીં,
આશ્રયપૂર્વક કૃપાજી પત્રમાં લખ્યું છે
આજે
કે પરમાર્થની વાત ગમે તેટલી સ્પષ્ટ લખાણી હોય કે કહેવાની હોય, પણ જે જીવે આજ્ઞાંકિતપણે સત્સંગની ઉપાસના કરી નથી તેને તે વાત સમજવામાં આવતી નથી. સેમ વાત છે, એક જ વાત છે. અનુભવ તો એક જ હોય ને, પણ બધાનો અનુભવ કઈ જુદો જુદો, થોડો ભાષા જુદી જુદી છે, વાત તો એક જ છે.
ચાલતી હોય એ અધિકારને સત્પુરુષની વાત ચાલે છે એમ કહેવાય. બીજો પક્ષ, સત્પુરુષ તમને કઈ રીતે મદદ કરી શકે, સત્પુરુષ શું ઉપયોગી છે, એમનું શું મહત્વ છે, એ પક્ષ ચાલતો હોય તો એ રીતે સત્પુરુષની મહત્તા, સત્પુરુષની આપણને શું ફાયદા થાય અને સત્પુરુષ શું વસ્તુ છે, આ બે વસ્તુઓ અલગ અલગ રીતે અલગ સ્વભાવે રહેલી છે. આજનો જે આપણી વાત ચાલે છે એ સત્પુરુષની ઓળખની નથી ચાલતી, પણ સત્પુરુષ આપણને શું ઉપયોગી થાય એ વાત ચાલે છે. સત્પુરુષ આપણને શું ઉપયોગી થાય અને એ સત્પુરુષ ન હોય તો આપણી શી દશા થાય એ વાત આમાં ચાલે. છ આવલિકા વાંચી અને સાતમી આવલિકા એટલે કલમ, સાતમી કલમ વંચાય છે એવી કલમો એમને કવિ લખી છે. સત્પુરુષ આપણને શું ઉપયોગી થાય એવી 14 કલમો લખી છે, એમાંની 6 કલમો ઓછી આપી અને હવે 7 થી આપણે આગળ જોઈએ. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપયોગ પરિણામ તો નથી. ઉપદેશ પરિણામ તો નથી, જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી અને સાધકને એ કર્યા વિના ઉપદેશ પરિણામ તો નથી. આવી સામ સામી બે વાતો છે. પેલાના માટે હિતકારી અને પેલાના માટે અહિતકારી. તો જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પેલાના કર્યા વગર છૂટકો નથી, છૂટકો નથી. જો જ્ઞાની ભક્તિના ઈચ્છે, ભક્તિ એટલે સેવા, તો એનામાં મોહાશક્ત થાય અને એનાથી એકત્રપણાનું કર્મ બંધ થવાનું નિમિત્ત છે. ભક્તિના નિમિત્તે જીવ જુઓ ક્યારે પડે, એ પોતાનું સ્થાન ચૂકી ક્યારે જાય, જ્યારે બળવાન સામે લક્ષણો માર્ગ હોય ત્યારે. એવા વખતે એમના સામે જે આ ભક્તિ છે એ એમના માટે લક્ષણો માર્ગ છે. જ્ઞાનીઓ માટે જે ભક્તની સેવા છે એ સેવા જ્ઞાનીઓ માટે લક્ષણો માર્ગ છે, એટલે પડી જવાનો સંભવ વધારે છે. જો એ ભક્તિને ગ્રહણ કરે, ભક્તિ સારી છે બરાબર છે એવા ભાવ સાથે ચાલુ રાખે, તો ધીમે 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 એમનું પતન થાય. એટલા માટે કહ્યું કે જ્ઞાની ભક્તિના ઈચ્છતા નથી. હવી એ જુદી વાત છે અને એમાં સંમતિ આપવી, એમાં જોડાવું એ જુદી વાત છે. જો એ એમાં જોડાય તો એની મજા ધીમે ધીમે વધતી જાય, ન જોડાય તો ભક્તિ સાથે એને કોઈ નિષ્ફળ નથી. પણ સામે કહ્યું કે સાધકને તો આ કર્યા વગર છૂટકો નથી. સાધક જો ભક્તિભાવ પૂજ્યનો ન રાખે, એના જે ઉપકારી છે એ ઉપકારીનો એ પૂજ્યભાવ એના પ્રત્યે ન રાખે, તો એનું કલ્યાણ ન થાય. એને તો છૂટકો નથી એ ભાવ લાયા હતો અને એ એમ કે ગુરુને આ ભક્તિ કર્તવ્ય નથી, તો મારાય કર્તવ્ય નથી, તો એ સાધકના હિતમાં નથી. સાધકે તો સત્પુરુષની અવશ્ય સેવા કર્તવ્ય છે, એમની આજ્ઞા કર્તવ્ય છે, એમનું સ્વાર્પણ કર્તવ્ય છે, એ એના માટે ફરજ રૂપે છે. અને જ્યાં સુધી એ ભાવ એનો નથી ત્યાં સુધી એનું કલ્યાણ નથી. અને જ્યારે આવે ભાવ એને સત્પુરુષ માટે થાય ત્યારે એનું કલ્યાણ ઉત્પન્ન થયું કહેવાય. પણ આ ભક્તિને સત્પુરુષને તો ફરજ છે, એટલે એ ભક્તિના ઉપાયો કરે એના માટે છૂટ છે. એટલે કોઈ પણ જુદી જુદી રીતે સત્પુરુષ માટે ભક્તિના ઉપાયો કરે, પણ આ ઉપાયો જો સત્પુરુષ ગ્રહણ, સત્પુરુષ એમ માને તો આ સારું છે, સ્વ સત્વ પોતાના સ્થાનથી વિકૃત થાય. એક વ્યક્તિ સત્પુરુષની ભક્તિ રૂપે પોતાના ઘરે સારી સારી વાનગીઓ બનાવે અને મહારાજને આમંત્રણ આપે તો પધારો, ઓછી માટે પધારો અને લાભ આપો. લાભ આપો એટલે આપે તો શું કંઈક ગ્રહણ કરવું. અમે જો તો લાભ મળે, ન જો તો કેવી રીતે લાભ થાય એમ વિનંતી કરો. પણ મુનિને જો એમ થાય તો આ શ્રાવક છાવે છે તો મારા માટે રોજ નવી નવી વાનગીઓ બનાવે છે અને તેનાથી મને આ આહાર માટે અનુકૂળતા ઠીક રહે છે. એવો ભાવ આવે તો એમના માટે અતંગ છે અને પેલા શ્રાવક માટે એ એના એટલી વાત છે કે શ્રાવકે સત્પુરુષો માટે ઉત્તમ ભાવ કરવા. સત્ય હોય તો આપવું, સત્ય ન હોય તો વરાવવાના ભાવ કરવા અને એ પણ સત્ય ન હોય તો કોઈ વરાવતો હોય એની અનુમોદના કરવી, આ શ્રાવક માટે ઉચિત વાત છે. પણ સાધુએ જો એ તમારા માટે જ કરે છે અને તમારા નિમિત્તે જ કરે છે તો સાધુએ એ રીતે કાયમ માટે એ આહાર ગ્રહણ કરે જાણતો છતો તો એનું પતંગ છે, સ્થિતિ નબળી બને. પોતાની મર્યાદા શું છે, દરેકે પોતપોતાની મર્યાદામાં રહેવું એ ધર્મ છે. પોતાની મર્યાદામાં રહેવું એ નયો એક ધર્મ છે. ધર્મતો સ્વરૂપ ઊંચું છે નીચું છે ગમે ત્યારે સ્થિતિમાં ધર્મ છે, પણ એની મર્યાદામાં જે સાચું હોય તો એના માટે એ ધર્મ છે. તો મુનિઓની શું મર્યાદા? આહાર નૈમિત્તિક આહાર, પોતાના માટે બનાવેલો આહાર, એમને ખબર પડે કે આ મારા માટે આહાર બન્યો છે અને એ મુનિને ખબર હોવા છતાં એ મુનિ આહાર ગ્રહણ કરે તો મુનિ માટે એમની જે મર્યાદા હતી એમાં એ નબળા પડ્યા. સાધનાના જે એમને નિયમોની પરિસીમા હતી એમાં એ ઢીલા થયા, તેથી ચારિત્ર એમનું નબળું પડ્યું. એમનો નિયમ એવો છે કે તમને અઢાર કર્મી આહાર ખપે નહીં. સાધુ સમાચારી અને સાધુ મર્યાદામાં એવું સૂચન છે કે તમને અધાકર્મી દોષ ખપે નહીં. તમે જાણતા હોવા છતાં અધાકર્મી આહાર વધો છો, કઈ અને કરાવો છો, તમારા નિમિત્તે કરેલો હોય તો તમે જાણી જોઈને ગ્રહણ કરો છો એ તમે તમારું ચારિત્ર નબળું પાડો છો. સતમની આહાર ન લે પણ ગૃહસ્થીએ એમના માટે સુખભાવથી અને એમના આહારદાન માટે પોતાના કલ્યાણ માટે તો મુનિના આહારમાં સાચા ગુરુના પાત્રમાં જો મારો એક ટુકડો પણ જાય તો મારું કલ્યાણ થાય. આજ સુધી ઘણું દાન કર્યું, લાખોના હિસાબે દાન કર્યું, ગરીબોને અને નિર્ધનોને ખૂબ પૈસા આપ્યા, હોસ્પિટલો બંધાવી, પણ આ જીવે સુપાત્ર દાન કોઈ દાન કર્યું નથી. એમ કેવી રીતે કહો છો કે સુપાત્રનું દાન કર્યું નથી? તો સુપાત્ર દાન એ એક ઊંચામાં ઊંચું દાન છે, અને અભયદાન એ પણ એક ઊંચામાં ઊંચું દાન છે, પાંચ પ્રકારનું દાન છે. એમાં પાત્રદાન અને અભયદાન આ બે જીવોની રક્ષાની દ્રષ્ટિએ, અહિંસાની દ્રષ્ટિએ અભયદાન એ પછી મંડળે પણ કીધું હોય મારે જ્ઞાન દાન એ એ વાત જુદો એ આખી વાત જુદી છે.
સાવકની અપેક્ષા
આ સાવક વિભાગ છે, દરેકના વિભાગ કરવાનો છે, દાન આપવાનો અધિકાર કોનો છે, ઉપદેશ આપવાનો અધિકાર કોનો છે, મુનિનો છે. સાવક ઉપદેશ આપી શકે, સ્વાધ્યાય કરી શકે, વાંચી શકે, પરસ્પર સમજાવી શકે, પણ પાઠ ઉપર બેસી અને એ ઉપદેશ આપી શકે નહીં. એ ઉપદેશનો અધિકારી મુનિ છે, સાધુ છે. એ વિભાગ આખો જુદો છે. એમાં પ્રવૃત્તિની વાત ચાલે છે. આપણે શું કરવું, આપણે ક્યાં અટક્યા છીએ અને કેવી રીતે માર્ગ કરવો, એમાં સત્પુરુષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે એની વાત ચાલે છે. તો આહારની વાત કહી કે તમે મુનિને સાધુ માટે આહારની ભાવના કરી અને આહાર એમના માટે બનાવો તો એ ભાવ તમને મળી ગયો, કારણ કે તમે તમારા હિત માટે એમના માટે તમે સાવકો આરંભ પરિગ્રહના કરતા છો, તો સર્વથા આરંભ પરિગ્રહ છોડ્યો નથી તો સાધુઓ માટે તમે કેમ ન બનાવી શકો. સાધુ આવ્યા હોય પાંચ દસ ગામમાં અને તમે કહો કે સાધુ માટે તો આહાર બનાવીએ તો પાપ લાગે, તમારા ઘર માટે બનાવો તો કાંઈ નહીં, તો તમારા કલ્યાણનું કારણ શું? જે આહારદાન છે સત્પુરુષનું આહાર, એટલે સત્પુરુષને પાત્રનો એ આહાર આપણા ઘરમાં જવો એ જે તમારા પરમ કલ્યાણનું કારણ છે. એ નિમિત્ત તમે છોડી દો કે નહીં, સાધુઓને આહાર બનાવીને આપીએ તો આપણે તો ન વરાવાય પાપ લાગે, તો આપણી ભાવના બલિષ્ઠ બને, નબળી બને અને ધર્મના વિરાજક થઈએ. માટે શ્રાવકને ફરજ છે કે સાધુઓના માટે એના આહાર બનાવ્યો. શ્રાવક એ જાણે કે મારા નિમિત્તે જ બનાવ્યો છો, તો શ્રાવકની ફરજ છે એ ન લેવાનું. પેલા મુનિની ફરજ છે ન લેવું, એ એમની ફરજ નહોતી, આપણી ફરજ નો. આપણે બનાવવાની ફરજ થઈ કે આપણે સાધુઓના માટે આહાર બનાવવો એ આપણા ભાવનું ભાવ વૃદ્ધિનું કારણ છે. પાપ એને ક્યારે લાગે, શ્રાવકને પાપ ક્યારે લાગે? એક તો મુનિના વિભાગે મુનિ એમને જાણતા હોવા છતાં ગ્રહણ કરે તો મુનિને પાપ લાગે. હવે શ્રાવક પક્ષે શ્રાવકનો દોષ શું છે? એને ભાવ કર્યા અને એના માટે આહાર બનાવ્યો એ દોષ એનો નથી. આધાર કરવી દોષ એટલે શું? આધાર કરવી એટલે શું? આધાર કરવી એટલે હવે એ જે આહાર છે એ આહાર તમારે કોઈ યુક્તિથી એમને વરાવ્યો, જૂઠું બોલીને વરાવ્યો, એમ કહીને વરાવ્યો, ના ના મારા બરાબર છે એવા જે ભાવ કરવા એ વિકાસ માર્ગથી વિરુદ્ધ છે. હા તો મજ એવો કોઈ નહીં, મજ એવો શું લગ્ન લગ્નના પરિણામ એમની પાસે છે, તમારા પરિણામ.
આપણે
બાળકનો ધર્મ તો એ છે કે સારે સારું હોય તો એ કરે તો તેને એની જે જરૂર નથી. આહારના નિમિત્તો કેટલા હોય, સાધુ આહાર લઈ શકે છે તો નથી, પણ પરિસ્થિતિ કોઈ કોઈ ન હોય, ગામમાં કોઈ ઘર ન હોય અને કરવું પડે, અથવા અથવા વૃદ્ધ અને અથવા એવી પરિસ્થિતિ હોય તો એ એ ભાવથી કરે અને સાધુ તો છ ગમે એ થાય આપણાથી ન થાય એમ કરીને બેસી રહેતો ભાવ છે. ચાલુ ચાલુનો એ કરે છે તો ચાલુમાં તો એને બંધ કર્યો, બંધ કર્યો તો મારે આ આહાર કોઈ રીતે એમને બરાબર છે પરિસ્થિતિ નથી તો પણ તો એ બંધ એને પણ મળે અને જાણ થાય તો એમને પણ મળે. અને જે આપણી વૃત્તિ સરળ છે તો આપણા ઘર માટે જે આહાર કર્યો એ આહાર એ સીધી રીતે વાળો ને આપણે કોઈ એમના માટે આપણે ઘર માટે કરીએ પણ ઘર માટેની સાથે સાથે એ રીતનો ખરો કે ગામનો મહારાજ ભણાવો એક જ મહારાજ હોય તો તેમના માટેનું થયું, પણ ભણાવો તો તમે મહારાજ માટે બનાવ્યો પણ કયા મહારાજ વધુ જેની તૈયાર નહીં હોય તો એ ચોક્કસ પછી માટે એ એના માટે તમને એનો દોષ ન લાગે. ગમન એ વ્યક્તિ માટે કર્યું પણ હવે તમે ગમન કર્યું મહારાજ સાહેબ ભરવા આવશો તો મહારાજને દોષ નહીં લાગે. કેમ ન લાગે કે તમે જેના અન્યાય કર્યું છે એમ એ ખપી ગયા, એમાં એનું પોષણ થઈ ગયું, માટે વ્યક્તિગત દોષનું એમને પાપ લાગતું નથી. પચા માણસનું આયોજન કર્યું પણ પાંચ મહારાજ આયા નું આહાર લઈ ગયા તો એમને આધાર કરવું ન લાગ્યું. એવી રીતે ગામનો બહુ આહાર બનાવે પણ કયા મુનિના માટે આના માટે બનાવું છું તો એમ લાગે, પણ હવે તમે તમારી રીતે ચાર રોટલી વધારે કરી અને કોઈ પણ મહારાજ આવે તો એના માટે ચોક્કસ નથી કહ્યું તો એ લઈ ગયો તો એ તો એનો ભાવ નથી એમ કે મારે આ મહારાજને વરાવવું. અને એ ભાવ એ ન કરે અને જે પોતાનું જે રસોઈ કરેલી છે એમ જ એ વાળું, તો આ જે પોતાના માટે રસોઈ કરેલી છે એમાંથી એ વાળો તો એ ઉત્તમ છે, એના માટે એ લાભ તો અતિ ઉત્તમ છે. પણ એના એના માટે ભાવ જે વૃદ્ધિનો નિમિત્ત છે એ નિમિત્ત ઘટતી જાય છે, કારણ કે જ્યારે જોગ બને ત્યારે જ એ નિમિત્તનો એ લાભ લઈ શકે છે, પણ એના માટે એના ભાવ બંધ કરી દેવા એ નિમિત્તના અને ભાવ વૃદ્ધિ અટકાવવી તો એ સાધક માટે હિત નથી કોઈ પણ માટે, એના એના હિત માટે દેવ ગુરુ ધર્મ માટે એના જેમ છે એમ હિત માટે ભાવ વધારવા, અહિત માટે નહીં. અહિત એટલે શું કહ્યું? અહિત એટલે તમારા પરિણામ અશુદ્ધ અશુદ્ધ એટલે કોઈ પણ રીતે સ્વાર્થની રીતે તમારા કોઈ સંબંધી સાથે હોય, તમારા સાથે પ્રેમ રાખતા હોય અને તમારી સાથે એ હોય અજાણ્યા આલોવનને તમે ન વરાવો, અજાણ્યા સાથે કોઈ વિશેષ ભાવ ન બતાવો અને તમારા જાણીતા અને તમારા સંબંધી સાધુ હોય એના માટે તમે વિશેષ પ્રકારની એમની સગવડ રાખો, તો એ વિશેષ પ્રકારની સગવડ વ્યક્તિગત રૂપે જે રાખો છો એનું તમને પાપ લાગે. કારણે તમે એના માટે ભેદ રાખો તો એનું પાપ તમને લાગે. વધારે બનાવો તો એ કોઈ જેવા આવે કે ના આવે, એક તો એના ઉદ્દેશથી કે
આજ
તમારા સંબંધ હોય તો આવશી તો બેસી જે ભાવ છે એ તમને
બાકી તો સાવત ને જો બાર ગુણ કીધા એમ સ્થિતિ સૌ કીધા
છે. શિષ્ય છે એ ગુરુ માટે ભક્તિના ભાવ ન રાખે તો એનું કલ્યાણ અટકી જાય અને ગુરુ છે એ ભક્તિના ભાવ સ્વીકારે તો એમનું કલ્યાણ જ થતું. આ વાત આપી છે. શિષ્ય ગુરુ માટે અનેક પ્રકારના ભક્તિભાવ કરે એ એના હિતમાં છે. અને ગુરુ એ જે એમના માટે ભક્તિભાવ અનેક પ્રકારના કરે છે એને આ સારું છે અને મને ગમે છે એવો ભાવ સ્વીકારે તો એ એના માટે પાછા પડવાનું કારણ છે. પેલાને જરૂરી છે, પેલાને અટકવાનું કારણ થાય જો સ્વીકાર હતો, અને ન સ્વીકાર હતો તો વધુ નથી. કેટલી વાત છે પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામ તો નથી. શું કહ્યું કે જો આવા પરિણામ એ સત્પુરુષ ઉપર ન કરે તો એના ઉપદેશ પરિણામ જ નહીં. ઉપદેશ પરિણામ હોય એટલે જે વ્યક્તિએ જે આશાએ તમને જે વાત કરે છે એ વાતનું લક્ષ્ય પકડી એનો બોધ થયો એ નથી. જ્ઞાનીઓ શું બોધ કરે છે આપણને? વૃક્ષના લક્ષ્ય બોધ કરે છે કે તમારો બોધ કેવી રીતે થાય એ લક્ષ્ય રાખી અને તમને બોધ કરે છે.